நமோரிஹனிதானம் நமோ சித்தானம் நமோ ஆயதியானம் நமோ அஜாயானம் நமோ லோயே சவசாமூனம் அரிஹந்த சித்த சூரி உபாத்தாய சாது சர்வ அர்த்த கே பிரகாசி மங்கலி உபகாரிக तीन को स्वरूप ध्यान राग से भय जो भक्ति आय को नमाई सुखी को छाई है धन्य धन्य तुम्हारी से काले सब आदि है कर जोड़ी बाल बाल वंदना हमारी है मंगल कल्याण सुख है तो हम चाहत है मंगल कल्याण सुख ऐसो हम चाहत है ओ, मेरी ऐसी दशा जैसी तुम धारी है ओ, मेरी ऐसी दशा जैसी तुम धारी है रविवार की पाठशाला नो विषय घना बदा विषय ऊपर आपने स्वाध्याय कर्यो इना पछी હમણાં જે વિષય ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છે એ વિષય છે પાંચ ભાવ. પાંચ ભાવ વિષય ચાલી રહ્યો છે જેમાં હમણાં સુધી આપણે બે ભાવની ચર્ચા પૂરી કરી. કયા કયા બે ભાવની ચર્ચા પૂરી કરી? તો કે ઔક્ષમિક ભાવ અને ગયા રવિવારે આપણે શારીરિક ભાવની વિસ્તારથી ચર્ચા કરી હતી. શારીરિક ભાવની ચર્ચામાં આપણે શારીરિક ભાવના જે નવ ભેદ છે એ નવ ભેદની આપણે ચર્ચા કરી. એમાં આપણે છેલ્લે એક પ્રશ્ન છોડ્યો હતો કે સૌથી પહેલા તો એ નવ ભેદના નામ કોઈને ખ્યાલ છે અને એ શારીરિક ભાવ પૂર્ણ ક્યારે થાય છે, કયા ગુણસ્થાને થાય છે અને કયા કર્મના અભાવમાં થાય છે. હું વધારે ભૂમિકા ના બાંધતા જે ઔક્ષમિક ભાવની એની પેલા પાંચ લબ્ધિની એની પેલા થોડીક જે પાંચ ભાવની ભૂમિકા એ બધી ચર્ચા કર્યા બાદ મૂળ વિષય ઉપર આવીએ કે ગયા વખતે આપણે શારીરિક ભાવના નવ ભેદની ચર્ચા કરી. હવે થોડુંક મને ફટાફટ જરા તમે લોકો કરી દો તો આપણે આજે શાયોક્ષમિક ભાવની ચર્ચા પ્રારંભ કરીએ. સૌથી પહેલા તો શારીરિક ભાવ, એમાં આપણે બે શબ્દ લીધા હતા. એક તો શારીરિક ભાવ એ આત્માના ભાવની અપેક્ષાએ નામનો પ્રયોગ કરવામાં આવે તો શારીરિક ભાવ બોલવાનું. શું બોલવાનું? આત્માના પ્રણામની અપેક્ષા. અને કર્મની અપેક્ષાએ અગર વાત કરશું તો કયા શબ્દનો પ્રયોગ થશે? તો કે ક્ષય શબ્દ. વેરી ગુડ, બહુ સરસ. સૌથી પહેલી વાત આ બરાબર. તો કર્મની અપેક્ષાએ વાત કરશું તો ક્ષય અને આત્માના ભાવોની અપેક્ષાએ વાત કરશું તો શારીરિક ભાવ. હવે શારીરિક ભાવ પૂર્ણ એની શરૂઆતની ચર્ચા આપણે કરીએ, પણ પહેલા કે શારીરિક ભાવ પૂર્ણ ક્યારે થાય છે, પરિપૂર્ણ એ શારીરિક ભાવની ક્યારે જીવને પ્રાપ્તિ થાય છે? તો કે તેરમા ગુણસ્થાનના પહેલા સમયે, જ્યારે એ નવ કેવળ લબ્ધિ સમજાય છે, એટલે કે શારીરિક ભાવના જે નવ ભેદ છે એ નવે નવ ભેદની પ્રાપ્તિ, એની પ્રગટતા, એની વ્યક્તતા તેરમા ગુણસ્થાનના પહેલા સમયે થાય છે. હવે નવ ભેદના નામ જરા ફટાફટ બોલી દો. નવ ભેદના નામ શારીરિક જ્ઞાન, જેને આપણે બીજા નામથી આપણે બોલી શકીએ, સર્વજ્ઞ કહો, કેવળ જ્ઞાન કહો, પૂર્ણ જ્ઞાન કહો, ખ્યાલ આવે છે? તો એ શારીરિક જ્ઞાન. પછી શારીરિક દર્શન, પહેલા નામ બોલીએ પછી એના ગુણો જોઈએ અને પછી કર્મની વાત કરીએ. શારીરિક જ્ઞાન, શારીરિક દર્શન, શારીરિક સમ્યક્ત્વ, ખ્યાલ છે ને બધાને? શારીરિક સમ્યક્ત્વ, શારીરિક ચારિત્ર, સમજાય છે? અને એના પ્રચાર થઈએ, શારીરિક જ્ઞાન, શારીરિક દર્શન, શારીરિક સમ્યક્ત્વ, શારીરિક ચારિત્ર, બરાબર છે? અને પાંચ ભેદ, શારીરિક દાન, શારીરિક લાભ, શારીરિક ભોગ, શારીરિક ઉપભોગ અને શારીરિક વીર્ય, સમજાયું? તો આ પાંચ ભેદની પણ ચર્ચા આપણે કરી. હવે મને એક જલ્દી કે કયા કર્મના ક્ષયમાં પ્રશ્ન સમજાય છે ને, કયા કર્મના ક્ષયમાં કયો ભાવ પ્રગટ થાય. અહીંયા ક્ષય રૂપ જેટલા પ્રગટ થઈ કર્મમાં, એટલે કે કર્મ અકર્મ થઈ ગયો. આત્મા સાથે જેનો સંયોગ હતો, જે સંબંધ હતો, એ હવે સદાકાળ માટે, અનંતકાળ માટે હવે એ સંબંધનો અભાવ છે. એટલે ક્યારે પણ હવે એ કર્મ આત્મા સાથે પાછો નહીં બંધાય અનંતકાળ. સમજાય છે કે પોઈન્ટ? તો હવે કયા કર્મના અભાવમાં કયો ભાવ? ચલો પછી આપણે આપણો વિષય ચાલુ. આજ જ્ઞાનાવરણીય કર્મના અભાવમાં કાયિક જ્ઞાન, વેરી ગુડ. જ્ઞાનાવરણીય કર્મનો અભાવ થયો ક્યારે થશે નો અભાવ? તો કે તેરમા વનસ્થાનમાં પહેલા થશે. પછી દર્શનાવરણીય કર્મનો અભાવ પણ એની સાથે જ થશે. આપણે પહેલા પણ વાત કરી હતી એક જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય, આ ત્રણ કર્મનો અભાવ એક સાથે થાય. ત્રણેયનો ક્ષયોક્ષમ પણ એક જેવો, ઉદય પણ એક જેવો, અને ક્ષયનો કાળ પણ એક જ સમય. કયો સમય? તો કે તેરમા બારમા વર્ષસ્થાનનો અંતિમ સમય અને તેરમા વર્ષસ્થાનનો પહેલો સમય, આ સમયે ત્રણ ઘાતી કર્મનો ક્ષય થાય. ઘાતી કર્મ, કયા કર્મની વાત કરીએ છીએ આપણે? ઘાતી કર્મ. ત્રણ ઘાતી કર્મનો ક્ષય થયો અને એની સામે ચાર નિર્મલ શુદ્ધ પરિપૂર્ણ કથા પ્રગટ. ચાર કઈ? ત્રણ કર્મ, ત્રણ કર્મ અને એની સામે ચાર દશા, અને એક સાયલેન્ટ, એક હજીન દશા પ્રગટ થાય છે. સુખભોગની પણ અનંત સુખ પ્રગટ થાય. મોહનીયનો અભાવ થયો ને, તો એની સામે દર્શન મોહ ગયો, ચારિત્ર મોહ ગયો, તો એના ફળ સ્વરૂપ અનંત સુખ પણ પ્રગટ થાય. તો પાંચ ગુણની પર્યાય આવી ગઈ, પાંચ ગુણની પરિપૂર્ણ શુદ્ધ નિર્મળ દશા ત્રણ કર્મના અભાવમાં થાય. ચાર કર્મના અભાવ, ચારે લઈ લો. ચલો કયા ચાર? તો કે ચાર ઘાતી કર્મના અભાવ. શાહી સમય તો પહેલા થઈ ગયું, શાહી ચારિત્ર પણ પહેલા થઈ ગયું, અને હવે આ શાહી જ્ઞાન, શાહી દર્શન, અનંત સુખ, પરિપૂર્ણ સુખ પહેલા થઈ ગયું, પણ હવે અનંત સુખ અને અનંત દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય, આટલી દશા પ્રગટ થાય છે. એટલે દસ ગુણ, દસ નિર્મળ પર્યાય અને ચાર ઘાતી કર્મનો અભાવ. દસ ગુણ સમજાય? દસ ગુણ કયા? જ્ઞાન ગુણ, જલ્દી એક વાર બોલી જાઓ. જ્ઞાન ગુણ, જો આ સાહી ભાવ સમજશું ને, તો ક્ષયોક્ષમિક ભાવ સમજવું બહુ સહેલું થઈ જશે. ચલો જલ્દી પહેલા દસ ગુણના નામ બોલો. જ્ઞાન ગુણ, વેરી ગુડ. દર્શન ગુણ, શ્રદ્ધા ગુણ, ચારિત્ર ગુણ, સુખ ગુણ, દાન ગુણ, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય, આ દસ અનુભવી ગુણોની પરિપૂર્ણ નિર્મળ શુદ્ધ દશા તેરમા ગુણસ્થાનના પહેલા સમયે પ્રગટ થાય છે. થોડોક આ વિષય થિયરીનો છે, મને ખબર છે. આની પહેલા આપણે બધા પ્રેક્ટિકલ વિષયો લીધા, આમાં પણ છે ઘણું પ્રેક્ટિકલ. આપણે ચાર અભાવ લીધો, તો સમજાય છે, સાત તત્વો લીધા, દ્રવ્યગુણ પર્યાયની ચર્ચા કરી, તો બધા બહુ પ્રેક્ટિકલ વિષયો. આમાં થોડુંક કર્ણાનીઓ, કર્મ થિયરી અને થોડીક પરિભાષા, થોડાક નવા શબ્દો, એ બધું આમાં આવશે. પરંતુ એકવાર મારે આ વિષય અહીંયા લેવો તો એટલે આપણે લઈએ છીએ. હવે આ દસ ગુણની વાત કરી, એની સામે દસ નિર્મળ પર્યાયની વાત કરી, અને એની સામે ચાર ઘાતી કર્મના ક્ષયની વાત કરી. સમજાયું? અગર તમે ટેબલ બનાવો તો આ રીતે વ્યવસ્થિત બનાવજો, તો એકદમ તમારી સામે કાયિક ભાવના નવ ભેદ વ્યવસ્થિત તમને સમજાશે. બધાને ખ્યાલ આવે છે ને? કદાચ કોઈને કઠિન પડે, કદાચ ન સમજાય, તો પણ મૂંઝાતા નહીં, છોડી નહીં દેતા આવવાનું. સાંભળજો આખો વિષય એક વાર, હવે ત્રણ ચાર કર્મમાં આ વિષય પૂરો થઈ જશે એ પણ હું કહી દઉં તમને. સમજાય છે? પછી આપણે પાછો એક નવો વિષય ચાલુ કરો. હવે આમાં મારે પ્રશ્ન છે કે છોડ્યો તો લાસ્ટ ટાઈમ પ્રશ્ન શું છોડ્યો તો કે ચાર ઘાતી કર્મ, જો ક્ષય તો શેમાં થાય? ક્ષય કયા કયા કર્મનો થઈ શકે? તો કે આઠે કર્મનો થઈ શકે. અને થાય છે ને, થઈ શકે ને, કે સિદ્ધ દશા જયારે પ્રગટ થાય, જયારે જીવ સિદ્ધ બને, અર્યન દશાનો વ્યય થાય, સિદ્ધ દશા પ્રગટ થાય, તો બીજા અઘાતી કર્મનો પણ ક્ષય થાય કે નહીં? અઘાતી કર્મના ક્ષય પૂર્વક સિદ્ધ દશા પ્રગટ થાય છે. તો પ્રશ્ન અહીંયા એ લાસ્ટ ટાઈમ ઉપાડીને છોડી દીધો તો કે સાયિક ભાવમાં ચાર ઘાતી કર્મના ક્ષયની વાત કેમ લેવામાં આવી? ચાર અભાગી કર્મ ના ક્ષય માં પ્રગટ થતા પરિણામ ની વાત કેમ ન કરી? પ્રશ્ન સમજાયો તમને? કાયિક ભાવ ના જે નવ ભેદ છે એમાં કયા કર્મ ના ભાવ ની વાત આવી? બોલો, મારી સાથે બોલજો, જે બોલાવશું એ બોલજો, તમને ખ્યાલ આવી જશે. શાયી ભાવના નવ ભેદમાં ચાર ઘાતી કર્મના ક્ષયની વાત તો આવી, પરંતુ અઘાતી કર્મના ક્ષયની વાત કેમ ન લીધી? સમજાય છે? હવે એક મિનિટ, એના ત્રણ પોઈન્ટ હું બોલું છું, સાંભળો સાંભળો. મને ખ્યાલ છે તમને જવાબ ખબર છે, પણ ત્રણ પોઈન્ટ જૂનાગઢમાં આવ્યા છે એ હું તમને કહું છું. જો સાંભળો, પહેલો પ્રશ્ન, આઈ થિંક બધાને સમજાઈ ગયો પ્રશ્ન, સમજાઈ ગયો પાછળ બધાને? અહીંયા જો મારી સામે બધાને સમજાઈ ગયો પ્રશ્ન? ચાલો હવે જો આન્સર જુઓ, જો અહીંયા લખ્યું છે, બોલું છું, માત્ર ચાર ઘાતી કર્મો કે ક્ષય થી મુખ્યતા છે ક્ષાયિક ભાવ કે ભેદ કરને કે કુછ કારણ ઇસ પ્રકાર હૈ. ચાર ઘાતી કર્મ કે ક્ષય કે અભાવ, ચાર ઘાતી કર્મ ના અભાવ ની મુખ્યતા થી ક્ષાયિક ભાવ ના નવ ભેદ કરવાના કારણ મુખ્યતઃ આ પ્રમાણે છે. કેટલા કારણ છે? તો કે ત્રણ કારણ. થોડુંક થોડુંક આપણે જ્ઞાનની એક્સરસાઇઝ થાય આવા વિષયો. હજી આજે હું લઈશ જે વિષય, અગર લેવો છે કે અગર તાકાત હિંમત આવશે તો લઈશ જ. સમજાય છે? તો એને જરાક સમજવા માટે જરાક ધૈર્ય રાખજો. સમજાય છે? ઘણા નવા શબ્દો હશે પણ સમજાશે. હવે જો આમાં આ પૂરું કરું છું પછી લઈએ. પ્રત્યેક પ્રાણી, આના લોજિક જો હવે, પ્રત્યેક પ્રાણી અનંત સુખ ચાહતા હૈ. સમજાય છે? પ્રત્યેક પ્રાણી, પ્રત્યેક જીવ, જે જીવ વન મે જીવ અનંત સુખ ચાહે. અરે બોલો, સુખ દે ભય હે. તો પ્રત્યેક પ્રાણી સુખ ચાહતા હૈ, બરાબર છે? સુખ ચાહે છે, નિરાકુરતા ચાહે છે, નિર્ભયતા ચાહે છે, અકર્તા સ્વભાવ નું વેદન ચાહે. જેને સુખી થવું છે એને અકર્તા સ્વભાવ નું વેદન કરવું પડે. તો પ્રત્યેક પ્રાણી સુખ ચાહે છે. હવે કે છે કે અઘાતી કર્મ કે ક્ષય વિના, સમજાયું? ચલો પકડો જલ્દી. અઘાતી કર્મ કે ક્ષય વિના, માત્ર ઘાતી કર્મ કે ક્ષય મેં હી ये સુખ પ્રગટ હો જાતા હૈ, અનંત સુખ પ્રગટ થઈ જાય છે. અઘાતી કર્મ ના ક્ષય વગર, અગાધી કર્મ નો અધીન સદભાવ છે, અગાધી કર્મ નો ઉદય છે અરિયંત ભગવાન ને, છે કે નહીં બોલો? અરે દ્રવ્ય કર્મ નો ઉદય છે કે નહીં બોલો? નો કર્મ નો સંયોગ છે કે નહીં? અરે બોલો, પરમોદારી સ્થિતિ છે કે નહીં? સમોચરણ છે કે નહીં? વાણી છે કે નહીં? વિહાર છે કે નહીં? યોગો નું કંપન છે કે નહીં? પ્રતિજીવી ગુણો નું અધીન પરમાન અશુદ્ધ ચાલે છે કે નહીં? અને ઔદિક ભાવ છે કે નહીં અતિદત્વ નામનો? આ બધું હોવા છતાં પણ ગાદી કરવાના ક્ષયમાં જે જીવનું પ્રયોજન હતું અને છે એવું જે અનંત સુખ, એટલે કે સુખની પ્રાપ્તિ જે કરવી છે, એ સુખની પ્રાપ્તિ ગાદી કર્મના ક્ષયમાં થઈ જવાના કારણે ક્ષાયિક ભાવમાં નવ ભેદ લીધા, અગાદી કર્મના ક્ષયની વાત ન કરી. બેલાબેન પકડાયો પોઈન્ટ? આ પોઈન્ટ બહુ સરસ છે, પકડાયો તો બહુ મજા આવે એવું છે. ખ્યાલ એ મજા મને તમારા ચહેરા પર દેખાવી જોઈએ. સમજાય ને? કારણ કે ખુશી હોય ને અંદર તો વ્યક્ત થાય કે નહીં ચહેરા પર, એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. વાત ખ્યાલ આવે છે? ચલો આગળ. માત્ર ઇનકે ક્ષય મેહી, હવે સેકન્ડ પોઈન્ટ, સેકન્ડ લોજિક. માત્ર ઇનકે એટલે કે ઘાતી કર્મ ના ક્ષયમાં પરમ પૂજ્ય પરમાત્મ દશા ભગવત દશા આદર્શ સ્થિતિ પ્રગટ હોય, આદર્શ દશા આદર્શ સ્થિતિ પ્રગટ થઈ જવાના કારણે ઇનકો મુખ્યતઃ, એટલે આ ભેદ મુખ્યતઃ લેવામાં આવ્યા છે. અજન ભગવાન પૂજે છે કે નહીં? બોલો, હમણાં કોની પૂજા કરીને આવ્યા? બોલો, હરિયન ભગવાનની કરીને આવ્યા ને, તો એ આદર્શ દશા પ્રગટ થઈ, પૂજ્ય દશા પ્રગટ થઈ રહી. સમજાય છે? તો એ પૂજ્ય દશા અઘાતી કર્મ નો ક્ષય નથી થયો, અને માત્ર ઘાતી કર્મ નો ક્ષય થઈ ગયો. એ ઘાતી કર્મ ના ક્ષયમાં આવી પૂજ્ય દશા પ્રગટ થઈ શકે છે. એટલે કાર્ય પરમાત્મ પણ જીવંત પરમાત્મા, આપણે કીધું જીવન મુક્ત થઈ ગયા. આપણે લાસ્ટ ટાઈમ ગઈકાલે વાત કરી હતી મોક્ષ પ્રકાશક માં કે એ જીવ ભાવ મુક્ત થઈ ગયો. શું થયું? જીવન મુક્ત થઈ ગયા, ભાવ મુક્ત થઈ ગયા, અને તેથી પૂજ્ય દશા
અગાથી કર્મના સદભાવની વચ્ચે પણ આવી પરમ પૂજ્ય દશા, આવી આદર્શમય દશા, આવી શુદ્ધ દશા, અનંત જ્ઞાનની દશા, અનંત જ્ઞાન અનંત દર્શનની દશા, અનંત સુખની દશા, અનંત વીર્યની દશા પ્રગટ થઈ જાય છે. એટલે માટે અહીંયા આ વાત લીધી છે. બે વાત થઈ ગઈ, હવે આગળ જુઓ. હવે બહુ સરસ પોઈન્ટ છે, ત્રીજો પોઈન્ટ. બે પોઈન્ટ સમજાયા, હવે ત્રીજો પોઈન્ટ. ત્રીજો પોઈન્ટ શું છે સમજાય છે? પાછળ આનાથી વધારે તો જોશી નહીં બોલી શકે. હવે જો ત્રીજો પોઈન્ટ, વાંધો નહીં વાંધો, સાંભળો સાંભળો. ત્રીજો પોઈન્ટ સમજાય છે ને? પાછળ હાથ ઉપર કરો. હા, વેરી ગુડ. હવે કે છે, ઇનકે એટલે કે ઘાતી કર્મના ક્ષય માટે જે જૈસા બુદ્ધિપૂર્વક, હા, ઘાતી કર્મના ક્ષય માટે જેવો બુદ્ધિપૂર્વક અંતર્મુખી પુરુષાર્થ હોતા હૈ, વૈસા અઘાતી કર્મ કે ક્ષય કે લિયે નહીં હોતા. અતઃ ઘાતી કર્મ કી મુખ્યતા સે હી યહાં ભેદ કિયે ગયે હૈ. પોઈન્ટ સમજાયો? ત્રીજો પોઈન્ટ સમજાયો? ઘાતી કર્મના ક્ષય માટે પુરુષાર્થ, કયો પુરુષાર્થ, કેવો પુરુષાર્થ, એ સમ્યક દર્શન થી લઈને સમજાય છે આગળ વ્રત આદિ, આગળ એટલે ગુણસ્થાન નું વધવું, એમાં શ્રેણી આગળ ચડે, સમજાય છે, તે બધો અંતર્મુખતા નો બુદ્ધિપૂર્વક, બુદ્ધિપૂર્વક પુરુષાર્થ, સમજાય છે. અને એ બુદ્ધિપૂર્વક પુરુષાર્થ દ્વારા જયારે જીવ સમસ્ત વિકલ્પ અને સમસ્ત સંયોગો નું લક્ષ્ય છોડીને પૂર્ણ વિશ્વાસતા ધારણ કરી, અંતર્મુખતા પ્રગટ કરી, અંતરાત્મા થાય છે, ઉત્તમ અંતરાત્મા દશા પ્રગટ થાય છે બારમા ગુણ સ્થાનમાં, અને એ ઉત્તમ અંતરાત્મા દશા પ્રગટ થયા બાદ ત્રણ ઘાતી કર્મનો ક્ષય થઈને અર્યંત દશા પ્રગટ થાય. તો આની માટે શું જોઈએ? બુદ્ધિપૂર્વક નો પુરુષાર્થ. હવે કૃપારૂદેવે લખ્યું છે ને, બડી સિંદરી વત અગાથી કર્મ માટે, સમજાય છે કે ભાઈ એ અગાથી કર્મ નો અભાવ તો પોતાની નેરે, પોતાના કારે, પોતાની યોગ્યતાથી કોઈ વિશેષ બુદ્ધિપૂર્વક પુરુષાર્થ કર્યા વગર, સમજાય છે, એ દશા પ્રગટ થઈ જવાની છે. એ કારણે અહિયાં ઘાતી કર્મ ના ક્ષય ના અભાવમાં નવ કેવલ લબ્ધિ પ્રગટ થાય છે, એ ભેદ અહિયાં લીધા. અઘાતી કર્મ ની ચર્ચા ન સમજાયો? વિષય સમજાયો બધાને? આ વિષય લાસ્ટ ટાઈમ છોડ્યો હતો, કોને યાદ હતું? હા, ચલો, વેરી ગુડ. ખ્યાલ આવે છે આ પ્રશ્ન લાસ્ટ ટાઈમ છોડ્યો હતો. હવે આપણે આગળનો ભાવ ચાલુ કરીએ. કયો ભાવ છે હવે? ક્ષાયોપશમિક ભાવ. ક્ષાયોપશમિક ભાવ થોડોક ટીકી છે. અગર આપણે કર્ણનિયોગના ડિટેલમાં જઈને ભણીએ તો થોડીક સૂક્ષ્મતા છે આ ભાવ, પરંતુ આપણે ધીરે ધીરે શાંતિથી બોર્ડની મદદ લઈને આપણે એ ચાર્ટ બનાવીને થોડી ચર્ચા કરશું. સૌથી પહેલા તો ક્ષાયોપશમિક ભાવની ચર્ચા કરતા ક્ષાયોપશમિક શબ્દનો હું પહેલા અર્થ કરું છું. સમજાય છે? કયો કયો વર્ડ છે? કર્મની અપેક્ષાએ વાત કરશું તો શું બોલવાનું? ક્ષયોપશમ. અને જીવનો ભાવ એ અપેક્ષાએ વાત કરશું તો શું બોલવાનું? ક્ષાયોપશમિક ભાવ. એ વાત સમજાય? ક્ષયોપશમ અને ક્ષાયોપશમિક ભાવ. પહેલા આપણે ક્ષયોપશમને સમજીએ. કર્મની અપેક્ષાએ થોડી વાત કરી, જો એક એક પોઈન્ટ ધીરે ધીરે આપણે લઈએ. સૌથી પહેલા ક્ષયોપશમ. તો ક્ષયોપશમમાં ત્રણ શબ્દ છે. આપણે બોલીએ છીએ ક્ષય ઉપશમ, બોલવામાં આવે છે, સાંભળજો, થોડુંક ઉપયોગને સૂક્ષ્મ રાખજો, બોલવામાં આવે છે ક્ષયોપશમ, પરંતુ ખરેખર આખો શબ્દ છે ક્ષય ઉદયોપશમ. કણાનીઓ વાંચો ને તો ખ્યાલ આવશે, એમાં છે બધું. ક્ષય ઉદય ઉપશમ એટલે આખું નામ છે ક્ષય ઉદયોપશમ. હવે આ ક્ષય ઉદયોપશમ શું છે? આમાં ત્રણ શબ્દ આવ્યા. કયા ત્રણ શબ્દ આવ્યા? બોલો બોલો જલ્દી જલ્દી. જો તમે બોલશો તો ઉપયોગ રહેશે, અને ઉપયોગ રહેશે તો આગળનું સમજાશે. સમજાય છે? ને તો ગાડી પાટા પરથી ઉતરી હશે. સમજાય છે? બોલો ત્રણ શબ્દ કયા આવ્યા? જઈ સુજઈ અને ઉપશમ. આમાં પણ ઘણું બધું દ્રવ્યાનું ભરેલું છે, તો આપણે ધીરે ધીરે એના બધા ભાવો આપણે પકડશું. જો ક્ષય ઉદય અને ઉપશમ, ત્રણ શબ્દ છે, બરાબર છે. હવે અહીંયા ક્ષય નો અર્થ શું લેવો, અહીંયા ક્ષય નો અર્થ શું લેવો, અહીંયા ઉદય નો અર્થ શું લેવો અને અહીંયા ઉપશમ નો અર્થ શું લેવો. પોઈન્ટ સમજાય છે? ત્રણ વાત કરીએ આપણે, ક્ષય નો અર્થ શું, ઉદય નો અર્થ શું અને ઉપશમ નો અર્થ શું. સમજાયો બીજો પોઈન્ટ? હવે આગળ વધીએ. જો હવે થોડા નવા શબ્દ બોલું છું, થોડા પકડજો, યાદ રાખજો. આપણે પહેલા પણ ઘણા બધા નવા નવા શબ્દો લીધા હતા, બધાને યાદ રહ્યા હતા અને બધાએ બહુ સારી રીતના એને સાંભળ્યું હતું. આ પણ સાંભળો, આ સરળ છે. જો ક્ષય નો અર્થ, ક્ષયોપશમમાં ક્ષય નો અર્થ શું છે? જે 40 ભાવમાં જે ક્ષય નો અર્થ છે ને, ક્ષય થઈ જાય એટલે એનો અભાવ થઈ જાય, એ અકર્મ થઈ જાય, એ આત્માથી દૂર થઈ જાય કર્મ, અને ક્યારે પણ પછી ન બંધાય, એ અર્થ અહીંયા ક્ષયોપશમમાં ક્ષય નો નથી. થિયરી છે ભાઈ, આજે સાંભળજો. નેક્સ્ટ ટાઈમ, નેક્સ્ટ લેક્ચરમાં આખું પ્રેક્ટિકલ આવશે. થોડી થોડી આપણે આજે પણ કોશિશ કરીએ. જો સામે સૌથી પહેલા મેં શું કીધું તમને, એ ક્ષય નો અર્થ 40 ભાવમાં જે ક્ષય લીધો તો કર્મનો ક્ષય, કર્મનું અકર્મ પણ અત્યંત દૂર થઈ જવું, એનો વિયોગ થઈ જવો, એ સત્તામાંથી નીકળી જવા, આત્મા સાથેનો સંબંધ છૂટી જવો, એ અર્થ અહીંયા ક્ષયોક્ષમના ક્ષયમાં નથી. આટલું સમજાયું? તો તમે કહેશો તો પછી કેમ કન્ફ્યુઝન કરો છો, તો પછી અહીંયા ક્ષયોક્ષમમાં ક્ષય શબ્દ કેમ લીધો? તો હવે એનો અર્થ શું છે એ આપણે જોયું. ખાલી હું એક શબ્દ બોલું છે, યાદ રાખ. અહીંયા ક્ષય નો અર્થ છે, આપણે લેશું કર્મની અપેક્ષા આખું. અહીંયા ક્ષય નો અર્થ છે, બોલું શબ્દ, અરે બોલો, ક્ષય નો અર્થ છે ઉદયાભાવી ક્ષય. એનો અર્થ કરું છું, ગભરાતા હોય સાંભળો, જાણે સામે સાંભળો બોલું છું. ઉદયાભાવી એટલે ઉદય નો અભાવ, એનું નામ અહીંયા ક્ષય છે. કર્મ છે પરંતુ એનો એ રૂપે ઉદય નથી આવતો. હવે શું થાય છે એનો પ્રોસેસ આપણે સમજશું. અગર તમે કહેશો તો એના ડિટેલમાં જશું, ને તો પછી આપણે ગાડી આગળ વધારીશું. પણ પહેલા ખાલી આનો અર્થ કરવો જરૂરી છે, એટલે આપણને ખ્યાલ આવે ખરેખર કે ક્ષયોક્ષમ દશામાં શું સ્થિતિ બને છે, કર્મમાં શું સ્થિતિ બને છે અને જીવના ભાવોમાં પણ શું સ્થિતિ બને છે. આપણું પ્રયોજન આપણા ભાવો સાથે છે, એટલે આપણે મુખ્યત્વે આપણા ભાવની ચર્ચા કરવાની છે, પરંતુ એની સાથે કર્મમાં પણ શું સ્થિતિ બને છે એનું જ્ઞાન આચાર્ય દેવે કરાયું છે, એટલે આપણે એનું જ્ઞાન કરી રહ્યા છીએ. સૌથી પહેલું શું કીધું મેં, બોલો બોલો જલ્દી, ક્ષય નો અર્થ અહીંયા શું લેવાનો, ઉદયાભાવી. હવે ઉદયાભાવી ક્ષય નો અર્થ શું છે એ હું તમને થોડી વારમાં કહું છું. પહેલા આપણે એનો અર્થ કરીએ. ક્ષય એના પછી શું શબ્દ છે, ઉદય. ક્ષય ઉદયોપશમ, સમજાય છે? તો ક્ષય નો પછી શબ્દ છે ઉદય. ઉદય નો અર્થ સિમ્પલ છે, ઉદય ઉદય ઉદય, કર્મ નો ઉદય આવવું, હે ને, એટલે કે એનું ફળ પ્રગટ થવું, એનું ફળ પ્રાપ્ત થવું. સમજાય છે? જે કર્મ બાંધો છે એ બાંધો છે એનું ઉદયમાં આવવું, એટલે એનું ફળદાન સામર્થ્ય પ્રગટ થવું. ફળદાન સામર્થ્ય, એ ફળ આપવાની જે સામર્થ હતી એ સામર્થનું પ્રગટ થવું, એનું નામ ઉદય. આટલું સમજાયું? સમજાય છે ને? તો હા બોલજો ને, તો મને એને પછીનો છૂટે જવાનું છું. સમજાય છે? ખ્યાલ આવે છે? હા ચલો, વેરી ગુડ. ક્ષય ઉદય અને ઉપશમ, ત્રણ શબ્દ છે ને. અરે સિમ્પલ આજે ક્ષયોક્ષમ નો અર્થ કરીએ છીએ, સિમ્પલ, ઓકે. હવે ક્ષય નો અર્થ થઈ ગયો, શું આવ્યો અર્થ? વેરી ગુડ, વેરી ગુડ. હવે એમાં થોડા વર્ડ એડ કરશું, પણ અમે હું ખાલી એક જ શબ્દ બોલું છું, ઉડિયાભાવી છે. ક્ષય નો ક્ષયોક્ષમ માં ક્ષય નો અર્થ ઉડિયાભાવી થઈ રહેવા. પછી ઉપશમ, ઉદય નો અર્થ ફળદાન સામર્થ નું પ્રગટ થવું. વ્યવસ્થિત લખવું હોય તો ફળદાન લખી લેજો ભાઈ, એક વાર સમજી લેજો, આ બધું પાછું ઘડી ઘડી નથી સમજવાનું, હે ને. ફળદાન સામર્થ્યનું પ્રગટ થવું, ઉદયનો અર્થ, બરાબર છે. હવે ત્રીજો શબ્દ ઉપશમ. ઉપશમનો અર્થ શું થાય અહીંયા, અહીંયા ઉપશમનો અર્થ શું થાય, અહીંયા ઉપશમનો અર્થ શું લેવાનો, હું બોલું છું, જો સાંભળો, વર્ડ વર્ડ સાંભળો. સદ અવસ્થા રૂપ ઉપશમ, થોડીક પરિભાષા આવે ને, અમે લોકો ભણતા ને, જયારે શાસ્ત્રી નો કોર્સ કરતા, સમજાય, શાસ્ત્રી તો બેઠા છે આપણા સભાનો, શાસ્ત્રી નો કોર્સ કરતા ત્યારે ગુણસ્થાન વિવેચન માં આ બધી વાતો અમે શીખતા હતા. સમજાય છે? ત્યારે બહુ આમ નવું નવું લાગતું, ચલો સાંભળો, હવે શું કીધું? ત્રણ શબ્દ કયા કીધા? ઉત્સમ નો અર્થ ને, ઉત્સમ નો અર્થ શું કહ્યો? સદ અવસ્થા, એનો અર્થ કરી હું આખું એને ચાથી સમજાવી. સદ અવસ્થા રૂપ ઉપશમ, ઉપશમ નો અર્થ શું થયો? સદ અવસ્થા રૂપ. સદ એટલે જે અવસ્થા છે, સદ એટલે જે અવસ્થા છે એ અવસ્થામાં ઉપશમિત થઈને રહે એનું નામ સદ અવસ્થા રૂપ ઉપશમ. ચલો ત્રણ શબ્દ થઈ ગયા. જલ્દી, મારે ઘણી બધી નવી વાતો કરી છે. બધા ત્રણ શબ્દ થયા. ત્રણ શબ્દ કોના કોને છૂટું પાડ્યું આપણે? ક્ષય ઉપશમ. બોલો બધા, કોને છૂટું પાડ્યું? ત્રણ શબ્દ કયા લીધા? ક્ષય ઉદય ઉપશમ. ક્ષય નો અર્થ, વેરી ગુડ વેરી ગુડ, ક્ષય નો અર્થ, ક્ષય નો અર્થ, ઉદય નો અર્થ, ફળ, વેરી ગુડ, ફળ દાન સામર્થ નું પ્રગટ થવું, અને ઉપશમ નો અર્થ સદ અવસ્થાનું ઉપશમ. આ ત્રણેય સ્થિતિ કર્મમાં જયારે આ ત્રણેય સ્થિતિ બને છે એક કર્મમાં, હવે આપણે એક એક્ઝામ્પલ લઈને આખું ગઠિત કરીને જોશું કેવી રીતના થાય. જયારે એક કર્મમાં આ ત્રણેય સ્થિતિ એક જ સાથે એક જ સમય બને છે કર્મમાં, સમજાય છે? કર્મમાં ત્યારે એ સમયે જીવના ભાવોમાં જે ભાવ ચાલે એ ભાવને કહેવાય ક્ષયોપશમિત ભાવ. કર્મમાં શું સ્થિતિ બની? ક્ષયોપશમનું. ક્ષયોપશમમાં કેટલી સ્થિતિ બની? ક્ષય, ઉદય અને ઉપશમરૂપ સ્થિતિ બની, અને જીવના ભાવમાં ક્ષયોપશમિત ભાવ પ્રગટ થાય. આટલું સમજાયું? વેરી ગુડ. હવે પોઈન્ટ લખો, જે લખાવું છું સાંભળો. હવે હું જરા ચાખી કરું છે, મારે હું બોલીને સમજાવું. બોલો, ચાખી કરું? ચલો ઠીક છે, પેલા એક આ એક સમજી લો. ક્ષયોક્ષમ દશા સમજાવું, ચાખી હમણાં. ક્ષયોક્ષમ દશા અને ક્ષયોક્ષમિક ભાવ, ગુણસ્થાનની અપેક્ષાએ વાત કરીએ તો થોડું સરળ પડશે મને ચાખમાં સમજાવવાનું. તો પહેલા ગુણસ્થાનથી લઈને બારમા ગુણસ્થાન સુધી આ ક્ષયોક્ષમ અને ક્ષયોક્ષમિક ભાવની દશા બને છે. સમજાયું? ચલો સામનો સામનો. બારમા ગુણસ્થાન સુધી ક્ષયોક્ષમ ભાવ, જો ક્ષયોક્ષમિક ભાવ જોવામાં આવે. આ એક પોઈન્ટ સમજાયો. ક્ષયોક્ષમિક આગળ એમ પૂછું કે ક્ષયોક્ષમિક ભાવ કયા ગુણસ્થાન થી કયા ગુણસ્થાન સુધી જોવામાં આવે? તો 1 થી 12 ગુણસ્થાન સુધી ક્ષયોક્ષમિક ભાવ જોવામાં આવે. હવે બહુ એક ઇન્ટરેસ્ટિંગ વાત કરું છું તમને, બહુ સરળતાથી આખું એનું વિઝ્યુલાઇઝેશન થશે. 12 ગુણસ્થાન પછી ક્ષયોક્ષમિક ભાવનો અભાવ થાય છે. અનુજાબેન, 12 ગુણસ્થાનના અંતમાં ક્ષયોક્ષમિક ભાવનો શું થાય છે? અને એનો અભાવ થતા કયો ભાવ પ્રગટ થાય છે? વેરી ગુડ, ક્ષયિક ભાવ પ્રગટ થાય છે. બરાબર? તો જેટલા, સાંભળો ધ્યાનથી, જેટલા 10 ગુણોમાં આપણે ક્ષયિક ભાવનું પરિણમન જોયું, 10 ગુણ લીધા ને આપણે હમણાં, ખ્યાલ છે ને? તો જે 10 ગુણોમાં આપણે ક્ષયિક ભાવનું પરિણમન જોયું, એ જ 10 ગુણોમાં ક્ષયિક ભાવની પહેલા એક સ્થૂળ અપેક્ષા, એક મોટું અપેક્ષા એ કહું છું, પછી એના અંદર જશું આપણે. જે 10 ગુણોમાં, સાચું બોલું છું, આપણે ક્ષયિક ભાવની દશાઓ જોઈ, એ જ 10 ગુણોમાં ક્ષયિક ભાવની પહેલા 12 ગુણસ્થાન સુધી ક્ષયોક્ષમિક દશા જોવામાં આવે. પોઈન્ટ સમજાયું? ખ્યાલ આવે છે? જે 10 ગુણો માંથી ક્ષયિક ભાવ પ્રગટ થયો, ક્ષયિક ભાવ નહોતો એની પહેલા કયો ભાવ હતો? એ 10 ગુણોની પર્યાયમાં તો કે ક્ષયોક્ષમિક ભાવ હતો. આટલું સમજાયું? જ્ઞાનનું કેવળ જ્ઞાન થયું તો એક ક્ષયિક ભાવ પ્રગટ થયો. એક્ઝામ્પલ લઉં છું, કેવળ જ્ઞાન થયું તો શું થયું? જ્ઞાન ગુણની ક્ષયિક ભાવ રૂપ પર્યાય પ્રગટ થઈ. અવસ્થા છે ને ક્ષયિક ભાવ, તો ક્ષયિક ભાવ રૂપ પર્યાય પ્રગટ થઈ. ક્ષયિક ભાવ રૂપ પર્યાય નથી, સામર્થ્ય સામર્થ્ય જલ્દી, ક્ષયિક ભાવ રૂપ પર્યાય નથી તો એની પહેલા જ્ઞાનની કઈ દશા છે? વેરી ગુડ, હવે પકડાય. તમે બોલો તો મજા આવી જાય મને. પોઈન્ટ સમજાય છે? જ્ઞાનની ક્ષયિક દશા પ્રગટ થાય 13માં પહેલા ગુણસ્થાન. તો ક્ષયિક નથી એની પહેલા દીનાબેન કઈ દશા છે? તો જ્ઞાનની ક્ષયોક્ષમિક દશા છે. સમજાયું? જ્ઞાન ગુણ ની કઈ દશા છે? તો કે સાયોક્ષમિક દશા છે. એવી રીતના જલ્દી 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 એવી રીતના દર્શન ગુણ ની 13મા વર્ષ ના પહેલા સમયે કાયિક દર્શન પ્રગટ થયું તો એની પહેલા દર્શન ગુણ ની કયા ગુણ સ્થાન સુધી, કયા ગુણ સ્થાન થી લઈને વેરી તો દર્શન ગુણ ની કાયોક્ષમિક દર્શન. એવી રીતના અમે શ્રદ્ધા અને ચારિત્ર ને એક બાજુ મૂકો થોડી ટાઈમ માટે. એવી રીતના સમજી લો, દાન લાભ ભોગ ઉપભોગ વીર્ય ગુણ ની પણ કાયિક દશા ક્યારે પ્રગટ થાય છે? વેરી ગુડ, બોલો બોલો જલ્દી. તો એની પહેલા 12મા વર્ષ સુધી દાન લાભ ભોગ ઉપભોગ વીર્ય ની કઈ દશા જોવામાં આવશે? વેરી ચલો, સરસ થઈ ગયું, સમજાય છે. હવે આગળ જુઓ તો એનો અર્થ એ થયો, હવે હું જે લખું છું બોર્ડ ઉપર, એનો અર્થ એ થયો કે ક્ષયોક્ષમ દશા 8 કર્મમાંથી, સાંભળજો હવે થોડું સૂક્ષ્મ છે, 8 કર્મમાંથી માત્ર 4 ઘાતી કર્મમાં ક્ષયોક્ષમ દશા જોવામાં આવશે, અઘાતી કર્મમાં ક્ષયોક્ષમ દશા જોવામાં નહીં. આટલું સમજાયું? તો હવે આપણે ક્યાં આવી ગયા? 4 ઘાતી કર્મ અને એની સામે અગેન આપણા 10 ગુણ અને એની સામે અગેન આપણી 10 પરીક્ષા. સમજાય છે? પાછા એના પર આવી ગયા. સમજાયું આટલું? હવે જુઓ, હવે આ બોર્ડ ઉપર થોડું ટ્રાય કરીશું સમજાવવા, કે પછી બોલીને કરું, જો બોલીને કરીશું. બધાને નહીં દેતા પાછું આ ચાલશે નહીં ચાલશે બધું. સાંભળો, હું બોલું છું સાંભળો, તમે એકદમ ખ્યાલમાં આવશે. હવે લખો, જે લખાવું છું તો આપણે ક્યાં આવી ગયા? ઘાતી કર્મ, બરાબર છે. હવે સાંભળો, થોડુંક હવે કરવાની છે, વધારતો જુઓ. ઘાતી કર્મ છે ને, ઘાતી કર્મ, એ ઘાતી કર્મ નો અર્થ તો આપણને ખબર છે ને, કે જે આત્માના અનુભવી ગુણોના પરિણામમાં ઘાતમાં નિમિત્ત બને એને ઘાતી કર્મ, બરાબર છે. હવે આ ઘાતી કર્મ કેટલા છે? જલ્દી જલ્દી બોલો, 4 હે ને. કયા કયા છે? તો કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, બરાબર છે. હવે સાંભળો, જે આ 4 ઘાતી કર્મ છે, એ 4 ઘાતી કર્મ અનુભાવની અપેક્ષા, સાંભળજો, પ્રકૃતિ પ્રદેશ, પ્રકૃતિ એટલે ટાઈપ, કે જ્ઞાનાવરણીય દેટ ઇઝ 1 ટાઈપ ઓફ કર્મ, તો દેટ ઇઝ પ્રકૃતિ, બરાબર, સ્વભાવ. પછી પ્રદેશ એટલે એની સંખ્યા, કે કેટલા કર્મ, અમાઉન્ટ ઓફ કર્મ, બરાબર. અને થર્ડ ઇઝ સ્થિતિ, કે કર્મ આવીને બંધાયો તો કેટલા કાળ સુધી રહેશે આત્મા સાથે. અને ફોર્થ એન્ડ ધ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ અનુભવ, સમજાય છે. અનુભવ સ્થિતિ અને અનુભવ ઇઝ ઇમ્પોર્ટન્ટ, જે કથાઈના કારણે સ્થિતિ અનુભવ બંધ થાય, યોગના કારણે પ્રકૃતિ પ્રદેશ બંધ થાય છે. આપણી ચર્ચા આપણે મોક્ષના પ્રકાશકના બીજા અધિકારમાં આવી છે. તો જે અનુભવ છે, તો એ અનુભવની અપેક્ષાએ, ફળ અનુભવ એટલે ફળ આપવાની સામર્થ્ય, એનો રસ, એની શક્તિ, તો અનુભવની અપેક્ષાએ ઘાતી કર્મના 2 ભેદ છે. પોઈન્ટ સમજાય છે? થોડોક વિષય નવો છે, થોડાક શબ્દ નવા છે, મને ખબર છે આજે રવિવાર છે, પરંતુ હવે શું થાય સાંભળો, ખ્યાલ આવે છે? તો અનુભવની અપેક્ષાએ 2 ભેદ, કયા 2 ભેદ છે? દેશઘાતી અને કર્મઘાતી. મારે સંયોગક્ષમની પરિભાષામાં બધું ઘટિત કરવું છે ને, એટલે માટે લઉં છું. દેશઘાતી પ્રકૃતિ, શું બોલાવી, એક એક શબ્દ પણ ઇમ્પોર્ટન્ટ છે, ઓકે. દેશઘાતી પ્રકૃતિ અને કર્મઘાતી પ્રકૃતિ, એટલે એનો અર્થ એ થયો કે ઘાતી કર્મના ભેદના પ્રભેદ કેટલા છે? 148 ટોટલ છે, ખ્યાલ છે ને આવતો. તો એમાં 101 અઘાતીના ભેદ છે અને એમાંથી 47 ઘાતી કર્મની પ્રકૃતિઓ છે, 47, સમજાય છે. તો એ 47 જે ઘાતી કર્મની જે ભેદની જે પ્રભેદ છે, એટલે એના પ્રભેદો છે, જેવી રીતે આપણે મૌનીય કર્મની 28 પ્રકૃતિ, દર્શનાવરણ્યની 9 પ્રકૃતિ, વેદનીયની અંતરાયની 5 પ્રકૃતિ અને જ્ઞાનાવરણ્યની 8 પ્રકૃતિ, સમજાય છે. તો જે પ્રકૃતિના જેના એના જ્ઞાનાવરણ્યની 5 પ્રકૃતિ
પાંચ પ્રકૃતિ. તો જે પ્રકૃતિ છે એના ભેદ છે એ ટોટલ કરશો તો 47 થશે. હવે સાંભળો, એ 47 જે પ્રકૃતિઓ છે ભાગી કર્મની, 47 છે પાકું છે, ઓકે? અંદર ડિવિઝન જોજો તમે, હું તમને અગિન કહી દઈશ એકદમ પાકું. ત્રણ કદમ બરાબર છે, દર્શનાવણીય 9, મૌનીય 28 અને અંતરાયની 5, અને જ્ઞાનાવણીની જોઈ લેજો કેટલી રહેશે, 5 રહેશે. હા, પાંચ પાંચ મધી જ્ઞાનાવરણ, શુદ્ધ જ્ઞાનાવરણ, અવધિ જ્ઞાનાવરણ અને મનોપર્ય જ્ઞાનાવરણ અને કેવળ જ્ઞાન, તો 5 છે બરાબર. તો આ 47 પ્રકૃતિઓ છે, આ 47 પ્રકૃતિઓમાં સાંભળજો, સમજાય છે ને? અમુક પ્રકૃતિઓ દેશભાગી છે, સાંભળજો, ઓકે? થોડું થોડું વાર સમજાય છે પછી લિંક પકડાશે. અમુક પ્રકૃતિઓ દેશભાગી છે, દેશભાગી નો અર્થ કરું છું, અને અમુક પ્રકૃતિઓ એમાંથી સર્વધાતી છે. સમજાયું આટલું? ચલો, ક્યાંથી લીધી આપણે વાત? જે 10 ગુણોનું આપણે કાયિક પ્રલંબન જોયું હતું, એ જ 10 ગુણોનું આપણે હવે કાયોક્ષમિક રૂપ પ્રલંબન જોઈએ છે. કર્મ કયા રહેશે? તો છે 4 ભાતી કર્મ. એ 4 ભાતી કર્મ ના માં આપણે અનુભાગની, લખજો બરાબર, અનુભાગની અપેક્ષા એ કેટલા ભેદ થયા? બોલો બોલો જલ્દી, બે. કયા કયા બે? દેશભાતી અને સર્વઘાતી, બરાબર. હવે ઘાતી કર્મ ની સબ પ્રકૃતિ કેટલી છે? 47. કેટલી છે ઘાતી કર્મ? મૂળ પ્રકૃતિ કેટલી? મૂળ પ્રકૃતિ અને ઉત્તર પ્રકૃતિ, એટલે મૂળ ના ભેદ એને કહેવાય ઉત્તર પ્રકૃતિ. તો ઉત્તર પ્રકૃતિ કેટલી? બોલો. ઘાતી કર્મ, અઘાતી કર્મ, મૂળ કર્મ, એમાં ઘાતી કર્મ, એના એની ઉત્તર પ્રકૃતિ 40. બધાનો અવાજ આવો જોઈએ, કેટલા? 40. કોની? વેરી ગુડ. ઘાતી કર્મ અને મૂળ પ્રકૃતિ કેટલી? અને ઉત્તર પ્રકૃતિ અને અનુભાગી અપેક્ષા કેટલા ભેદ? કયા કયા? દેશ ઘાતી અને, વેરી ગુડ, દેશ ઘાતી અને ક્ષયોક્ષમ દશા ઘાતીમાં જોવામાં આવશે કે અઘાતીમાં? ઘાતીમાં. કેટલા ગુણો ની ચર્ચા કરવાની છે અને કેટલી પર્યાય આવશે સામે? જેની આપણે કાયિક ભાવમાં ચર્ચા કરી એની જમણા આપણે હવે 1-12 ગુણસ્થાન સુધી કઈ દશા જોઈએ છે? આપણને હમણાં કાયોક્ષમિક દશા છે કે કાયિક? આપણને કાયોક્ષમિક છે કે કાયિક? અરે મને તો આમ દેવના ફણગાડા આવે છે, કોઈ કાયિક હોય કે કાયોક્ષમ. હવે આમાં સમજો, આ બધું ઠીક છે હવે કે જે હવે અચ્છા એ મને કહો, મને કહો, તમને ખ્યાલ છે કાયિક ભાવના કેટલા ભેદ કર્યા? અરે વાહ, જવું તો હવે કન્ફ્યુઝ થવું જોઈએ. કાયિક ભાવના, કાયોક્ષમિક ભાવના કેટલા ભેદ છે? ડબલ થઈ ગયા. તમે કહેશો આ ભેદો તો વધતા જાય છે ભાઈ, શું થાય? કહો, કાયોક્ષમિક ભાવના કેટલા ભેદ છે? સમજાયું? તો હવે 18 ભેદ આપણે જોવાના, એ જોશું, એ પણ જોશું. પણ પેલા આ દેશઘાતી ને સર્વઘાતી શબ્દ થી પરિચિત થયા. શું લખવાનું? દેશઘાતી પ્રકૃતિ અને સર્વઘાતી. હવે આ બે ના અર્થ કરીને એનું એક ડિવિઝન આપણે કરીએ હવે, ઓકે? સર્વઘાતી એટલે સર્વઘાતી પ્રકૃતિ એટલે જલ્દી જલ્દી સર્વઘાતી પ્રકૃતિ કોને કહેવાય? કે જે પ્રકૃતિના ઉદયમાં સર્વઘાતી, હવે આપણે લખશું બધું, અરે આપણે કરશું બધું, જે પ્રકૃતિના ઉદયમાં જે જ્ઞાનાદી ગુણો, અરે જ્ઞાનાદી જે ગુણ છે, એટલે કે સાંભળો, સર્વઘાતી એટલે તમને આમાંથી નથી કહેતું, બોલીશું સાંભળો, કેવળ જ્ઞાન છે, કેવળ જ્ઞાન. તો હમણાં એવું છે કે થોડું થોડું કેવળ જ્ઞાન છે અને થોડું થોડું નથી, ઈઝી ઈઝી સમજાવો, એવું નથી ને? યા તો 100% સમજાય છે, સમજાય છે? તો જે ગુણની વ્યક્તતામાં સર્વથા ઘાત થાય, જે ગુણની વ્યક્તતા સર્વથા ઘાતિત થાય અને એમાં જે કર્મનો ઉદય નિમિત્ત હોય એને કહેવાય સર્વથા. આટલું સમજાયું? આટલું સમજાયું? અરે ભગવાન, MH00KD0608 જેની ગાડી હોય એ હટાવી દે. 608 નંબર છે, 608. ચલો 608 જી ચાલે છે, નંબર જો સરસ.
સાંભળો હવે આપણે અહીંયા પેલા આપી વાત કરી શું કહેલી શું વાત કરી સર્વઘાતી સમજાયું સર્વઘાતી પ્રકૃતિ કેવળ જ્ઞાનાવરણીય જે જ્ઞાનાવરણીય ની પાંચ પ્રકૃતિ છે ને એમાં કેવળ જ્ઞાનાવરણીય એ સર્વઘાતી છે સમજાયું કેમ કારણ કે એના ઉદયમાં હમણાં કેવળ જ્ઞાનનો સર્વથા અભાવ સમજાય છે તો જે ગુણની વ્યક્તતા સર્વથા અભાવ રૂપે હોય અને એમાં જે કર્મનો ઉદય નિમિત્ત હોય એને સર્વવાદી પ્રકૃતિ કહેવાય સમજાય છે કોકીબેન સમજાય છે સમજાયું અને જે ગુણની વ્યક્તતા સર્વથા તો ના રૂપે ન હોય પણ એની આંશિક વ્યક્તતા હોય જેટલા મતી જ્ઞાન જ્ઞાનનો અંશ અંશ થોડો તો અંશ પર્યાયમાં પ્રગટ હોવો જોઈએ ને એમાં તો જીવ ઘટ થઈ જશે સમજાય છે તો નિગોટમાં પણ અક્ષરનો અનંતો ભાગ શું છે પ્રગટ છે તો જે ગુણની વ્યક્તતા આંશિક પ્રગટ રૂપે છે અને આંશિક એનો અભાવ છે સમજાય છે તો એને એના ઉદયમાં એટલે કે એ વ્યક્તતામાં જે કર્મનો ઉદય નિમિત્ત છે એને શું કહેવાય સમજાયું જે ઘાતી સર્વઘાતી અગેન અગેન સર્વઘાતીમાં શું થાય કે જ્ઞાનાદી ગુણો કે અર્થાત પર્યાયો કે પૂર્ણતઃ ભાતમાં નિમિત્ત જ્યાં શબ્દ છે પૂર્ણતઃ ભાતમાં નિમિત્ત હોય એને અરે ભૂલો અને આંશિક ભાતમાં નિમિત્ત હોય એને વેરી ગુડ આટલું સમજાઈ ગયું આટલું સમજાઈ ગયું આપણે શું લીધું ઘાતી કર્મ એના જે ચાર ભેદ એના 47 ભેદ અને અનુભાવની અપેક્ષા જોઈ ચાર ભેદ 47 પ્રકૃતિઓ અને અનુભાવની અપેક્ષા એ 47 પ્રકૃતિઓમાં પણ પાછા બે ભેદ કયા બે ભેદ ભેદ ઘાતી અને કોની અપેક્ષા આ ભેદ પડ્યા અનુભાવની રસની શક્તિ સામર્થ્યની અપેક્ષા બે ભેદ પર સર્વઘાતી કોને કહેવાય સર્વઘાતી પ્રકૃતિઓ કે એ ગુણોનું જે પ્રલમન છે એ પૂર્ણતઃ ઘાત અને ગુણોના પ્રલમનમાં પૂર્ણતઃ ઘાતોનો હોય પણ આંશિક પ્રગટતા હોય એ કર્મના ઉદયમાં જે આંશિક પ્રગટતા છે એ કર્મના ઉદયને નિમિત્ત તરીકે આપણે શું કહેશું દ્વેષ આટલું સમજાયું આનાથી આગળ લઉં કે ન લોકો લેવું તો પડશે કારણ કે સંયોગની પરિભાષા કરવી કોને નથી સમજાતો હાથ ઉપર કોઈ નહીં કરે તો ખબર છે પણ વાંધો ન સમજાય તો એ સાંભળો જીનેન્દ્ર ભગવાન ની વાણી નો અંત છે આ આપણા ભાવની દિગમ્બર સંતો એ તાર પત્ર ઉપર ગોમતા ધવલા જય ધવલા મા ધવલા ષટખંડાગમ આદિ અદભુત ટીકાઓ લખી છે સમજાય છે હવે ચલો આગળ આપણે એક ભેદ પ્રત્યે લઈએ છે હવે નવો શબ્દ બોલીશું એક સબ ડિવિઝન હજી છે તેમાં ઘાતી કર્મ ને અરે દેશ ભાતી ને સર્વ ભાતી નવો શબ્દ બોલું સાંભળજો પેલા વાક્ય સાંભળો બે સર્વ ભાતી પ્રકૃતિઓ જેટલી છે એનું પણ લિસ્ટ તમને આપી દઈ સર્વ ભાતી પ્રકૃતિઓના બધા જ એક શબ્દ નવો બોલું છું બધા જ સ્પર્ધકો અરે સ્પર્ધક નો અર્થ શું છે એ ક્યાંથી આવ્યો એનો શું અર્થ છે સમજો પણ સાંભળો સર્વગાતી પ્રકૃતિઓ એક લાઈન લખી લો અને સમજી લો યાદ રાખો ખાલી હમણાં તો સર્વગાતી પ્રકૃતિઓના બધા સ્પર્ધકો સર્વઘાતી હોય એનો અર્થ કરું છું પેલા લાઈન સમજાઈ લાઈન સાંભળી શું કીધું લાઈન શું કીધી આ લાઈન ખાલી લખવા વાળા લખી લેજો સર્વગાતી પ્રકૃતિ પ્રકૃતિ સર્વગાતી પ્રકૃતિના બધા સ્પર્ધક દેશઘાતી પ્રકૃતિના સમજાય છે દેશઘાતી પ્રકૃતિ છે પ્રકૃતિ કઈ છે દેશઘાતી પરંતુ દેશઘાતી પ્રકૃતિમાં થોડા સ્પર્ધક સ્પર્ધક નો અર્થ કરું છું થોડા સ્પર્ધક એટલે અમને સમજો પરમાણુ દેશઘાતી પ્રકૃતિનો લોટ છે એમાં થોડા સ્પર્ધક દેશઘાતી છે અને થોડા સ્પર્ધક સર્વઘાતી રાક્ષસની પરિભાષામાં કામ આવશે કારણ કે સ્પર્ધક શબ્દ છે એમાં સમજાય છે આટલું સમજાયું દેશઘાતી પ્રકૃતિમાં થોડા સ્પર્ધક દેશઘાતી અને થોડા સ્પર્ધક અને થોડા પરમાણુ સર્વ સમજાયું ફોર એક્ઝામ્પલ એટલે એક્ઝામ્પલ લઈને સમજો જેવી રીતના મતી જ્ઞાનાવરણ છે જ્ઞાનાવરણની પાંચ પ્રકૃતિ છે ને મતિ જ્ઞાનાવરણ શ્રુતિ જ્ઞાનાવરણ સમજાય છે તો જે મતિ જ્ઞાનાવરણ છે એ મતિ જ્ઞાના વર્ણીય કર્મના જેટલા પરમાણુ છે સમજાય છે ફોર એક્ઝામ્પલ 100 પરમાણુ કે મતી જાના વર્ણીય રહા પડી સાથે ઓકે સમજાય કે 100 પરમાણુ તે 100 પરમાણુ માંથી મતી જાના વર્ણીય જરા ફોકસ કરજો ઉપયોગ રાખજો સમજાવશે મતી જાના વર્ણીય કર્મનો જાના વર્ણીનો એક ભેદ મતી જાના વર્ણીય રૂપે પરિણમિત જે પ્રકૃતિ છે એટલે કે જે સ્વભાવ છે જે પરમાણુ છે પરમાણુનો જથ્થો જેટલા પ્રદેશ છે 100 પ્રદેશ સમજાયું હવે 100 પ્રદેશ છે 100 પરમાણુ છે એ 100 પરમાણુઓમાંથી સમજો 40 પરમાણુ કોના મતી જાના 40 પરમાણુ ની યોગ્યતા દેશ ઘાતી રૂપે છે પોઈન્ટ સમજાય છે અને 60 પરમાણુઓની યોગ્યતા ઇવન જો દેટ પ્રકૃતિ દેશ ઘાતી બટ એમાં જે પરમાણુઓ છે એમાં સર્વ ઘાત કરવાની ક્ષમતા હોવાના કારણે એને કહેવાશે સર્વ ઘાતી સ્પર્શ સમજાય છે કઠિન નથી પડતું ને આટલું સમજાયું કે આ કઠિન પડ્યો છેલ્લો પોઈન્ટ 100 પરમાણુ છે એમાંથી પરમાણુ પરમાણુની પણ યોગ્યતા અલગ અલગ હોય ભાઈ સમજાય કે એના રસ આપવા પરમાણુ પરમાણુમાં રસ આપવાની અનુભાવ શક્તિ છે 36 સમજાય કે એ રસ આપવાની શક્તિ બધાની કેવી હોય અલગ અલગ તો પ્રકૃતિ કઈ છે દેશ અને એમાં સ્પર્શ કેટલા પ્રકારના જોવામાં આવશે બે કયા કયા દેશઘાતી અને આટલું સમજાયું આટલું સમજાયું હોય તો હવે આગળ વધ્યું આટલું સમજાયું નથી આગળ આવી નથી વધુ આટલું લેવાનું પણ આટલું સમજાયું એકદમ બરાબર અગર આપણે રિવિઝન કરીએ સોરી અગર આપણે રિવિઝન કરી લઈએ જલ્દી આપણે કયા ભાવની વાત કરીએ છીએ જલ્દી 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 ઘણું બધું થયું આજે કેટલા કયા ભાવની વાત કરીએ છીએ ક્ષાયોક્ષમિક ભાવના કેટલા ભેદ છે વેરી ગુડ 18 ભેદની આપણે પહેલા પછી ચર્ચા કરી ક્ષાયોક્ષમિક શબ્દમાં કેટલા શબ્દ લીધા ત્રણ કયા કયા ક્ષય વેરી ગુડ અરે વેરી ગુડ ક્ષયનો અર્થ અહીંયા શું લીધો વેરી ગુડ ઉદિયા ભાવી ક્ષય ઉદય નો અર્થ શું લીધો ફળ આપવાની સામર્થ પ્રગટ થયું વેરી ગુડ અને ઉપશમ નો અર્થ શું લીધો સદ અવસ્થા રૂપ ઉપશમ એની વ્યાખ્યા નેક્સ્ટ સન્ડે આપણે કરી સદ અવસ્થા રૂપ ઉપશમ બરાબર તો આ ત્રણ શબ્દ થી કયો શબ્દ બન્યો આ ત્રણેયનું એક સાથે કાર્ય થાય કર્મમાં અને સામે જીવમાં કાયોક્ષમિક ભાવ પ્રગટ થાય એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ બરાબર છે કાયોક્ષમિક ભાવમાં આપણે પછી જશું પેલા આપણે અહીંયા ક્ષયોક્ષમ નો અર્થ કરી લીધા આટલું થયું આ ત્રણ હવે મને કહો કે ક્ષયોક્ષમ કેટલા નો થાય ક્ષયોક્ષમ રૂપ દશા કેટલા કર્મ માં જોવામાં આવે તો કે ચાર ભાતી કર્મ માં ચાર ભાતી કર્મ માં અગાથી કર્મ નો ક્ષયોક્ષમ દશા અગાથી કર્મ માં બે દશા હોય કઈ બે દશા હોય કોઈને ખબર છે વેરી ગુડ ઉદય યા તો ક્ષય ઉદય યા તો ચલ પૂરું કરું છું તો એમાં શું થયું આપણે શું લીધું કે ક્ષયોક્ષમ દશા કેટલામાં બનશે ચાર બરાબર ચાર ભાતી કર્મ હવે ચાર ભાતી કર્મ ના કેટલા ભેદ છે ચાર હું બોલું છું ચાર સમજાય ચાર ના ઉત્તર ભેદ વેરી ગુડ 47 અને અવાતી ના 101 ટોટલ વેરી હવે 47 જે પ્રકૃતિઓ છે સમજાય છે ભાતી કર્મ ની એ 47 પ્રકૃતિઓને આપણે અનુભાવની અપેક્ષાએ બેમાં કઈ બેમાં એક સર્વઘાતી અને એક દેશઘાતી એ બેના અર્થ આપણે જોયા સર્વઘાતી એટલે ગુણોનું સર્વથા અપ્રગટ પણ અને દેશઘાતી એટલે કે આંશિક પ્રગટ અને આંશિક અપ્રગટ બરાબર છે ખ્યાલ આવે છે આટલું થયું હવે સર્વઘાતી પ્રકૃતિ એ સર્વઘાતી પ્રકૃતિઓના બધા સ્પર્ધક વેરી ગુડ અરે વાહ વેરી ગુડ સર્વઘાતી પ્રકૃતિઓના બધા સ્પર્ધક કેવા એટલે બધામાં જ કેવી યોગ્યતા છે સર્વઘાત કરવાનો એટલે કે પૂર્ણ દશા પ્રગટ ન હવે પાંચ જ્ઞાના વર્ણિયની જે પાંચ પ્રકૃતિઓ છે એમાં કેવળ જ્ઞાના વર્ણિય એક સર્વઘાતી પ્રકૃતિ છે અને એ સર્વઘાતી પ્રકૃતિઓના બધા સ્પર્ધક પણ અરે વાહ વેરી ગુડ હવે કેટલી રહી ગઈ પાંચ માંથી ચાર મતી મતી જ્ઞાનાવરણ શુદ્ધ જ્ઞાનાવરણ અવધિ જ્ઞાનાવરણ કેવળ જ્ઞાન આ ચાર દેશ ભાતી પ્રકૃતિ પ્રકૃતિ કઈ? પ્રકૃતિ કઈ? અરે બોલો, અરે પ્રકૃતિ એ ભાગી છે, પરંતુ એમાં સ્પર્ધક, દેશઘાતી પણ અને અરે વેરી ગુડ, જો બોલો તો મજા આવે ને. તો દેશઘાતી સ્પર્ધક અને સર્વભાતી સ્પર્ધક, એક નિયમ કહીને છોડું છું, એક નિયમ. ધેરફોર નિયમ એ થયો કે ક્ષયોક્ષમ દશા સર્વભાતી, જે 47 માંથી જે સર્વભાતી પ્રકૃતિઓ છે, એ સર્વભાતી પ્રકૃતિઓમાં ક્ષયોક્ષમ દશા નહીં બને. કેમ? કારણ કે એના બધા સ્પર્ધક સર્વભાતી છે, એટલે એમાં ક્ષયોક્ષમ દશા નહીં બને. કેવળ જ્ઞાનનો થોડો ક્ષયોક્ષમ અને કેવળ જ્ઞાનનો થોડો ઉદય, બોલું તો કેવું લાગે? ન ગમે ને, થોડો ઉદય ને થોડો ક્ષયોક્ષમ, યા તો પૂર્ણ પ્રગટ, યા તો પૂર્ણ, એમાં ક્ષયોક્ષમ દશા નહીં બને. કારણ કે સર્વભાતી પ્રકૃતિ છે અને એના બધા સ્પર્ધકો. આજે મારા ઘરે કલાક તો એ ચર્ચા થઈ ગયા, લેવું કે નહીં? સ્વામીના રોજ પોઈન્ટ સમજાય છે, લેશો તો બધાને સમજાશે ને, હું તો નોતી લેવાની. તો કે ના ના, તમે ચાર્ટ બનાવો, આપણે દેશથી આપણે પેલા શીખીએ, સમજીએ બરાબર. અને પછી ખરેખર કહું, બહુ સરસ વિષય છે, આટલું સમજાયું. ચલો જલ્દી, તો કેવળ જ્ઞાના વર્ણીય કર્મ કેમ? કારણ કે એના બધા સ્પર્ધકો મધ્ય જ્ઞાનાવર્ણીય, શુદ્ધ જ્ઞાનાવર્ણીય, અવધિ અને કેવળ, અરે મનપટાય જ્ઞાનાવર્ણીય, પ્રકૃતિ કઈ? વેરી ગુડ. અને એમાં સ્પર્ધક થોડા, દેશગાતિ થોડા, દેટ મીન જેટલી પણ 47 પ્રકૃતિઓ માંથી દેશઘાતી પ્રકૃતિઓ છે, એ દેશઘાતી પ્રકૃતિઓમાં ક્ષયોક્ષમ દશા બનશે, સર્વઘાતી પ્રકૃતિઓમાં ક્ષયોક્ષમ દશા નહીં બને, નહીં બને, નહીં બને. સમજાયું? હવે દેશઘાતી પ્રકૃતિમાં ક્ષયોક્ષમ દશા કેવી રીતના બને છે એની ચર્ચા આપણે નેક્સ્ટ સન્ડે વિસ્તારથી એક ઉદાહરણ લઈને કરશું, અને 18 ભેદ આપણે એમાં સમજી લેશું. તો નેક્સ્ટ સન્ડે આપણો ક્ષયોક્ષમિક ભાવનો સ્વાધ્યાય પૂરો થશે. પછી કેટલા ભાવ રહેશે? ઉભારો ઉભારો, કેટલા ભાવ રહેશે? એક કલાક પૂરો નથી થયો હજી, 52 મિનિટ થઈ છે, જો સમજાય છે, અને આપણને એક કલાકનો છે આપણો ટાઈમ. ચલો, અવે ભાવ અને ગજબ ની એની પણ ચર્ચા છે. હવે છોડું છું વિસ્તાર થી એની ચર્ચા. આગળ કર. નિજ નિધિ નિજ દેવ તારી, નવાણી માત કો વંદના શત બાર હૈ, ઇસ કે લિયે નવાણી માત કોને ક્ષયોક્ષમિક ભાવની અહીં ચર્ચા થઈ એ સમજાય? હા, હવે જેને સમજાય હોય અને આનંદ, એથી ના જેમ અને આનંદ આવ્યો હોય, એક મિનિટ કહું છું ખાલી, અને આનંદ આવ્યો હોય તો સ્વર્ગમાં ગુરુદેવ અને માતાજી વિરાજમાન છે, એમને આજે ત્યાં અવધી જ્ઞાન મૂકીને જોવું જ પડશે કે પારલા મંદિરમાં આજે ક્ષયોક્ષમિક ભાવની ચર્ચા. રમતો નાનંદ અનંત અનંત ઉપકારી ગાન ગુરુ રજીના.